ओम शांति, ओम शांति। केम छो बधा मजामां? केवी सवार लागे आजनी गुजरातीमां? के आजनो दिवस केवो छे तो मोटा खुशीथी कहेवामां आवे छे कि जे दिवस आपणा माटे उगी गयो તે સોના કરતા મોંઘો છે। તો આજનો દિવસ મારી સાથે પૂરી ઉર્જા સાથે બોલશો, આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે, અને કેમ ના હોય ખબર તમને? તમે જે સ્થાન ઉપર આવ્યા છો તે કોઈ જેમતેમ સ્થાન નથી। સંસારમાં તમે તીર્થો બહુ બધા કર્યા હશો, પણ સૌ તીર્થમાં આબુ તીર્થ બહુ મહાન છે। અને એવા સ્થાન ઉપર તમે આવ્યા છો તો હું તમને કહીશ કે પ્રભાતનો આ સમય છે, મંગલ આવી છે વેલા, સ્વાગત છે આપ સૌ પ્રભુ પિતાના, સાથે સાથે પ્રભુ નંદનનું। અરાવલીની વાદીઓમાં સુંદર અને પવિત્ર આ પ્રાંગણમાં મહાન આત્માની ઉપસ્થિતિમાં ભાગ્યવાન છો આપ, કેમ કે ભગવાનની અવતરણ ભૂમિમાં પહોંચ્યા છો આપ। આ મહાન તીરથની સાથે, પરમાત્માની અવતરણ ભૂમિની સાથે, બધાયની વચ્ચે આજે ખબર તમને, આ રાજયોગ શિબિરના પ્રથમ ચરણમાં જે આપણને પ્રશિક્ષણ અને એક આત્મિક ઉર્જા આપવા માટે એવી એક પ્રતિભા ઉપસ્થિત છે જે સૂરજની પહેલી કિરણની જેમ આ ધરતી ઉપર આવ્યા હતા, જેમનો પરિચય તો એમ કહીશ કે એક સૂરજને દીપ બતાવવા પ્રમાણે છે, પણ જે પોતે જ્ઞાન સૂર્ય પરમાત્માની એક દિવ્ય કિરણ બનીને આ ધરતી ઉપર ઉતર્યા હતા, જેમનો જન્મ આફ્રિકા ખંડમાં ઝામ્બિયા દેશની અંદર 1961ની સાલમાં થયો। આ દિવ્ય કિરણ છે આધ્યાત્મની કિરણ, જે રાજયોગીની, બાલ બ્રહ્મચારીની, આદરણીય ઉષા દીદીનું આપ સૌ આ સ્થાન ઉપર બહુ બહુ કર્કધ્વનિની સાથે સ્વાગત કરશો, સ્વાગત છે, સ્વાગત છે। જેમનો પરિચય એક અસીમ પ્રતિભા છે, પોતે આધ્યાત્મિકતાને ફિલોસોફી અને વ્યવહારિક જ્ઞાન ધ્યાનથી આ પ્રભાવિત થયા। 1974માં બહુ પોતાની અલ્પ આયુમાં આપ આ જ્ઞાન તરફ આકર્ષિત થઈને જીવનને સંપૂર્ણ સમર્પણ રૂપે 1980માં આત્મસાત કર્યું અને જીવન પ્રભુ પિતા અને માનવ સેવા માટે સર્વસ્વ સમર્પિત કરીને વિચાર કરો, પરદેશના એવા દેશમાં આ દિવ્ય કિરણ ધરતી ઉપર અવતરી ભારતમાં આવેલા પ્રભુને ઓળખીને જનસેવા માટે જીવનનો સર્વસ્વ ત્યાગ કરીને સાથે સાથે આપ આ સમય વર્તમાન મુખ્યાલયમાં સિનિયર રાજયોગા પ્રશિક્ષણમાં મેનેજમેન્ટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને એક સુંદર લેખિકા પણ છો। આપનો પરિચય કહેવા જઈશ તો અર્ધો સમય મારો જ પૂરો થશે, પણ એક શબ્દમાં જ કહીશ કે આપ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા એવી ધણી છો, કે આપના ગુણગાન ગાઉ તેટલા ઓછા છે. આપણે દેશથી માંડીને વિદેશ સુધી પ્રભુ સેવા કરતા કરતા ભારતની અંદર ઘણા બધા પ્રાંતોમાં બોમ્બે, હૈદરાબાદ એવા અનેક સેવા કેન્દ્ર ખોલવા માટે આપ નિમિત્ત બનેલા છો. આપ કેવલ એક સ્પીકર જ નહીં, ભક્તિથી માંડીને જ્ઞાન અને પરાકાષ્ઠાની એક એવી પ્રતિભા જેમનું નામ જ છે ઉષા દીદી, ઉષા અર્થાત કિરણ, અને દિવ્ય કિરણ બનીને હર માનવ મનના અંધકારને દૂર કરીને જ્ઞાન તરફ લઈ જવાવાળી એવી વિભૂતિ આપ સૌને રાજયોગના પ્રથમ લેસનમાં મળી છે. તો આશા રાખીશ કે આપ એને એટલી આત્મસાત કરો, એટલી અંદર ભરો કે જેમ ભાઈએ ગઈકાલે કીધું હતું કે શાંતિ પામવા માટે કંઈ જ નથી કરવાનું, ખાલી શાંતિમાં જ રહેવાનું તો બધું કંઈ મળે. તો દીદી જે કંઈ આપે તમને, તો આપ આવ્યા છો લેવા પટેલ સમાજના બધા કર્ણધાર, તો આપ સૌને હું વિનંતી કરીશ કે એટલું લેતા રહેજો, એટલું લેતા રહેજો કે એ દિવ્ય ઉષાની કિરણને આત્મસાત કરીને કંઈક લઈને જાજો. અને આવા દીદીનું આપણે સોનલબેનને કરીશ કે આજના પ્રથમ ચરણમાં ગુલદસ્તાથી દીદીનું સ્વાગત કરે સોનલબેન. અને આપ સૌને હું વિનંતી કરીશ ફરી ફરીને કે લેવા આવ્યા છો તો લઈને જાજો. આદરણીય ઉષા દીદી આપણને પહેલો લેસન કરાવશે આત્માનો અંતર જગતની યાત્રા. અને દીદીને આગ્રહ કરીશ કે દીદી આપ બને તો ગુજરાતીમાં કહેશો તો એમ લાગશે અહીંયા છે ગઈકાલે સ્ટેજ ઉપર, અને અત્યારે દીદી છે એ પણ ગુજરાતની દીકરીઓ છે, એટલે તમને બધાને મારા કરતા વધારે સ્વાભિમાન હોવું જોઈએ કે આપણી દીકરીઓ વિશ્વની સ્ટેજ ઉપર આધ્યાત્મના જગતને એક ધજા લઈને વિશ્વ કલ્યાણના કાર્યમાં લાગેલી છે. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. આજે વિશેષ તમે સૌ ગુજરાતના અલગ અલગ સ્થાનોથી, તેમ બોમ્બે અને બીજા સ્થાનોથી પણ અહીંયા પહોંચ્યા છો, અને સવાર સવારમાં ગામડેના લોકોને તો વહેલા ઉઠવાની આદત હોય, પરંતુ શહેરોમાં રહેનારાને તો એટલું વહેલું ઉઠવાની આદત નહીં હોય કદાચ. અને આધ્યાત્મિક પ્રવચન સાંભળવા માટે એટલું વહેલું ઉઠવાનું, અને એ પણ ઠંડીના દિવસોમાં, રજાઈ છોડવી જ્યાં મુશ્કેલ લાગે. અને આપ સૌ અહીંયા પહોંચ્યા છો તો આપ સૌનું ખૂબ ખૂબ શાંતિવનના પ્રાંગણમાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વિશેષ નિમિત્ત તમારા પ્રતિભાબેન અને એમની આજે વર્ષીના ઉપલક્ષમાં તમે બધા પહોંચ્યા છો, એ આત્માનું પણ કેટલું ઊંચું ભાગ્ય છે કે કદાચ જ્યારે જીવતા હતા ત્યારે તમે નહીં આવી શક્યા, પરંતુ શરીર છોડ્યાના એક વર્ષ બાદ પણ એ આત્માનો પ્રભાવ કહો કે એમનો દિવ્ય આકર્ષણ કહો કે આટલા બધા લોકોને આકર્ષિત કરીને બાબાના ઘરમાં પહોંચાડી દીધા, એ પણ તકદીરની વાત છે. કારણ કે લેવા પાટીદાર સમાજ એટલો મોટો છે, છતાંય 2000 લોકો અહીંયા પહોંચી જાય તો જેનું ભાગ્ય છે એ અહીંયા પહોંચી ગયા. અને અહીંયા પહોંચવા માટે ભાગ્યનું એ સુઅવસર, કારણ કે ઈશ્વરના ઘરમાં પહોંચવું આસાન નથી. ઘણીવાર ઘણા લોકો પ્રયત્ન કરતા હોય કે પહોંચીએ, પરંતુ કોઈ ને કોઈ કામ આવી જાય, બનેલી ટિકિટ કેન્સલ કરવી પડે. પણ જે ભાગ્યશાળી આત્માઓ છે અહીંયા પહોંચી જાય છે. જ્યારે ઈશ્વરને પણ કંઈ આપવાનું છે, એ લેવા માટે એ ભાગ્યશાળી આત્માઓ આવે છે. તો તમે સૌ ખૂબ ભાગ્યશાળી આત્માઓ છો જે બાબાના ઘરમાં પહોંચ્યા છો. રાજયોગ એ સર્વશ્રેષ્ઠ યોગ છે, જે ભગવાને ગીતાની અંદર અર્જુનને શીખવાડ્યો. એ રાજયોગ શું છે, આજે એનું પ્રથમ સત્ર. કારણ કે જ્યારે અર્જુનનું મન પણ એકદમ વ્યાકુળ થઈ ગયું હતું, એક તરફ એના મનમાં મોહ હતો અને બીજી તરફ યુદ્ધ કરવાનું હતું, તો મનમાં ખૂબ મોટું તુફાન ચાલતું હતું. આજના યુગની અંદર મનુષ્યની મનસ્થિતિ પણ કંઈક એવી જ છે કે જ્યાં એક તરફ દુનિયાદારી, વ્યવહાર, સમાજ આ બધાની વચ્ચે સંકળાયેલા હોય અને બીજી તરફ એક આંતરિક યુદ્ધ ચાલતું હોય. ક્યાંક ને ક્યાંક એક તરફ ધર્મ છે તો બીજી તરફ કર્મ છે. કોને મહત્વ આપવું એ ઘણીવાર સમજાતું નથી, અને અંદર ને અંદર એક કેવું સંઘર્ષ ચાલતો હોય છે કે જે સંઘર્ષમાંથી નીકળવું મુશ્કેલ લાગે છે. મનની અંદર અનેક પ્રશ્નો હોય છે, આમ કરીશ તો શું થશે, આમ કરીશ તો શું થશે. એટલા માટે તો ઘણા વિચારકોએ કહ્યું કે જીવન એક સંઘર્ષ છે, હર વખત વ્યક્તિને લડવું પડે છે, હર ક્ષણ ક્યારેક એ પોતાની સાથે લડતો હોય છે, ક્યારેક બીજાની સાથે લડતો હોય છે, ક્યારેક પરિસ્થિતિઓ સાથે લડતો હોય છે, તો ક્યારેક સમસ્યાઓની સાથે લડતો હોય છે, જીવનની અનેક ચુનૌતીઓ સાથે લડતો હોય છે. ક્યાં લડવું ન પડે, હર ક્ષણ આજે ઇન્સાન સંઘર્ષ કરી રહ્યો છે. એવા સમયમાં જે આશાની કિરણ આપણા જીવનમાં આવે છે, એ છે ગીતા જ્ઞાનના રૂપમાં, કે જે ભગવાન આપણને આવીને, અગર ભગવાન એક અર્જુન માટે આવી શકે છે તો આજે તો કેટલા એવા અર્જુન છે જે આવી અંદર સંઘર્ષવાળી સ્થિતિમાં જીવતા હોય છે. તો એના માટે શું ભગવાન ન આવે? ધર્મગ્લાનીના બધા લક્ષણો દેખાય છે દુનિયાની અંદર, તો ભગવાનને આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આવવું જ જોઈએ. અને જ્યારે ભગવાન આવે છે તો એ જીવન જીવવાની કળા શીખવે છે આપણને, કે જીવન એટલે શું અને કેવી રીતે જીવન જીવવું. મનની અંદરના ઘણા પ્રશ્નોના જવાબ ખૂબ સરળતાથી મળી જાય છે. જ્યારે આપણે જીવનની અંદર એક સંતુલન લઈને ચાલીએ છીએ, કર્મ અને યોગ, આધ્યાત્મિકતા અને ભૌતિકતા, બેવનું સમન્વય જોઈએ છીએ જીવનની અંદર. અગર એ સંતુલન ન હોય તો જીવનની ગાડી પટરી પરથી ઉતરી જતી હોય છે અને ત્યારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અર્જુનના મનની અંદર જે પ્રશ્નો હતા, પહેલા અધ્યાયમાં વિષાદ યોગની અંદર ભગવાને બધા પ્રશ્ન સાંભળતા રહ્યા અને બીજા અધ્યાયની અંદર જ ભગવાને અર્જુનને આત્માનું જ્ઞાન આપ્યું અને એ સમજાવ્યું કે હે અર્જુન, તું આ દેહ નથી, દેહથી પરે એક ચૈતન્ય શક્તિ આત્મા છે. આ દેહ તો એક સાધન છે જીવન જીવવા માટે, કર્મ કરવા માટે, એક વસ્ત્ર છે જે આપણે પહેરેલા છે, પરંતુ આત્મા સર્વશ્રેષ્ઠ છે, જે હર ઇન્દ્રિય દ્વારા કર્મ કરે છે. શરીરનો નાશ થાય છે, પરંતુ આત્મા અજર અમર અવિનાશી છે. જીવનને પણ યોગ કહ્યું. યોગ માના જ્યાં સંબંધ જોડાય છે, જ્યાં જોડ છે એને યોગ કહ્યું. મનુષ્યનો સંબંધ આજે સંસારની અંદર અનેકો સાથે જોડાયેલો છે. પહેલો સંબંધ આપણો ભૌતિકતાની સાથે છે. જીવનની અંદર હર ક્ષણ એ ભૌતિકતાની આવશ્યકતા છે, એને લઈને આપણે ચાલીએ છીએ, તો આપણો સંબંધ ત્યાં છે. એને કહેવાય છે ભૌતિક યોગ. બીજો સંબંધ આપણો સમય સાથે છે. સમયની સાથે આપણે કદમ મળાવતા જઈએ છીએ, સમયના અનુસાર આપણે જીવવાનું છે, સમયની સાથે ચાલવાનું છે, તો સમય સાથે પણ આપણો સંબંધ જોડાયેલો છે. અને કોઈ કાર્ય અગર અચાનક સમય પર થઈ જાય તો આપણે એ જ કહીશું, સમયનો સંયોગ થયો ત્યારે આ કાર્ય થઈ ગયું. સંયોગ. ત્રીજો સંબંધ આપણો મનુષ્ય સાથેનો છે. સંબંધમાં આપણે જીવીએ છીએ અને કોઈ વ્યક્તિ પાસેથી આપણને સમય પર કોઈ મદદ મળી જાય તો આપણે એ જ કહીશું કે આ વ્યક્તિનો સહયોગ થયો તો આ કાર્ય સફળ થયું. એક ભૌતિક યોગ, સમય સાથેનો સંયોગ, મનુષ્ય સાથેનો સહયોગ, એનાથી જ જીવનની ગાડી ચાલતી જાય છે. યોગ નિરંતર છે મનુષ્યના જીવનમાં. એક બાળકનો પણ સંબંધ જ્યાં સુધી ભણતર સાથે ન હોય ત્યાં સુધી એ ભણી નથી શકતો. એ યોગ જરૂરી છે. યોગ અર્થાત કે જ્યાં સંતુલન છે, બેલેન્સ છે, યોગ માના જ્યાં એકાગ્રતા છે એ કાર્યની અંદર. આ જીવનને જોઈએ તો જીવન પણ એક યોગ છે જ્યાં શરીર અને આત્માનો સંબંધ જોડાય છે, એને યોગ કહ્યું. આ યોગની અંદર શરીરની વાસ્તવિકતા આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે શરીરમાંના પાંચ તત્વ, એટલે શરીરને જીવવા માટે પાંચ તત્વ જરૂરી છે. આજે પાણી જોઈએ આપણને જીવવા માટે, કેમ? કારણ કે શરીરની અંદર 60-70% પાણી ભરેલું છે. એ પાણી થોડું પણ ઓછું થઈ જાય એટલે પ્યાસ લાગે છે, તરસ લાગે છે, પાણી જોઈએ છે. માણસ જ્યારે પાણી પીએ છે તો વિચારતો નથી કેટલું પીવાનું છે, પણ જેમ અંદર બેલેન્સ થઈ જાય પાણીનું કે આપણે એ ગ્લાસ છોડી દઈએ છીએ. કોઈ કે વધારે પી લો, કહીશું કે નહીં, જરૂરત નથી. અને શરીર પણ વધારે પાણી રાખતું નથી, એ પણ ફેંકી દેશે બહાર. એટલે પાણી જરૂરી છે, ઓક્સિજન જરૂરી છે, કારણ કે આ શરીર બનેલું છે ઓક્સિજનથી. પાંચે તત્વ શરીરને જોઈએ છે, અગ્નિ, આકાશ, ભોજન દ્વારા ભૂમિ, પાણી, ઓક્સિજન, આ બધું આપણને જોઈએ છે. કેમ? કારણ કે આપણું શરીર એનાથી બનેલું છે. એટલે પાંચે તત્વ શરીર માંગે છે, એ શરીરની વાસ્તવિકતા છે. એ જ રીતે શરીરની અંદર જે ચૈતન્ય શક્તિ આત્મા છે, જીવન જીવવા માટે આત્માને પણ કંઈ જોઈએ છે કે નહીં? શરીરને તો પાંચ તત્વ જોઈએ, જીવન જીવવા માટે આત્માને પણ કંઈ જોઈએ છે કે નહીં? શું સમજીએ છીએ આપણે? જોઈએ છે આત્માને પણ? આત્માને પણ જીવન જીવવા માટે સાત વસ્તુ જોઈએ છે, શરીરને પાંચ જોઈએ છે. અને એ છે સાત ગુણ. એટલા માટે આત્માને કહેવામાં આવે છે કે આત્મા સત્વગુણી છે, જે સાત ગુણોનું સમૂહ છે. એની શક્તિ છે, એ આત્માની વાસ્તવિકતા છે. એ સાત ગુણ કયા? તો જ્યારે એક બાળકનો જન્મ થાય છે તો એ બાળકને જોઈને કહીશું આપણે કેટલું પવિત્ર અને નિર્મળ છે. તો આત્માની પહેલી વાસ્તવિકતા છે પવિત્રતા, નિર્મળતા, શુદ્ધ, પવિત્ર, નિર્મલ. એટલે જ્યાં પણ શુદ્ધ સ્વચ્છ સ્થાન હશે ત્યાં આપણને ગમે છે. મંદિરોમાં આપણે જઈએ છીએ કેમ? ધાર્મિક સ્થાનો પર આપણે જઈએ છીએ કેમ? શું જરૂરત છે? કારણ કે ત્યાંનું જે પવિત્ર વાતાવરણ છે એ આત્માને ગમે છે, અંદરથી સારું લાગે છે. કારણ કે આત્માની એ વાસ્તવિકતા છે. હર ઇન્સાન જ્યારે જન્મ્યો ત્યારે કેટલો પવિત્ર અને શુદ્ધ હતો, મહાત્મા સમાન એને કહીએ છીએ. તો આત્માની પહેલી વાસ્તવિકતા છે કે આત્મા એના અસલી સ્વરૂપમાં એકદમ શુદ્ધ અને પવિત્ર છે. એટલે પવિત્રતા એને ગમે છે. તમે કાલથી અહીંયા આવ્યા છો, ઘણા લોકો પરમ દિવસથી આવ્યા છે, સારું લાગે છે? સારું લાગે છે બાબાના ઘરમાં? એટલી કોઈ ફેસિલિટી નથી, તમને જે રૂમો મળ્યા છે, જેમ ધર્મશાળાની અંદર રૂમો હોય છે એ રીતે રૂમો મળ્યા છે. સાદગી છે રૂમોમાં, છતાં પણ શું સારું લાગ્યું? વાતાવરણની અંદર જે પવિત્રતા છે, નિર્મળતા છે, જે શુદ્ધિ છે, એ શુદ્ધિ ગમી છે. શુદ્ધિ હરેકને ગમે છે. કેટલું સ્વચ્છ છે આટલું મોટું કોમ્પ્લેક્સ, છતાં પણ ક્યાંય માટી જોવા ન મળે, એટલું સ્વચ્છતા. એટલા માટે તો કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. તો આત્માની પહેલી ક્વોલિટી છે, પહેલી વાસ્તવિકતા છે કે આત્મા પવિત્ર સ્વરૂપ છે. આત્માની બીજી ક્વોલિટી એ છે જ્ઞાન સ્વરૂપ. આજે એક નાનું બાળક હોય અને રડતું હોય તો આપણે એની સામે કોઈ અવાજ કરવા વાળું રમકડું મૂકીએ એટલે બચ્ચું ચૂપ થઈ જાય છે જોવા માટે કે અવાજ ક્યાંથી આવે છે. જિજ્ઞાસા એ ઉંમરથી કે જ્યારે એ બોલતા પણ નથી શીખ્યો, એ જિજ્ઞાસા એની અંદર છે જાણવાની કે અવાજ ક્યાંથી આવે છે. તો આત્માની બીજી વાસ્તવિકતા છે જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્ત કરવું. થોડું બાળક મોટું થાય અને અવાજ કરવાવાળું રમકડું હોય એની સામે તો શું કરશે? તોડવાનો પ્રયત્ન કરશે, એને જમીન પર મારી મારીને તોડવાનો પ્રયત્ન, અને અવાજ બંધ થઈ જશે તો ખુશ થઈ જશે, મેં અવાજ બંધ કરી દીધો. આનો તોડીને જોવા માંગે છે ક્યાંથી અવાજ આવતો હતો. જિજ્ઞાસા એવી વસ્તુ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની. એટલા માટે તો નાનપણથી આપણને શાળાઓમાં પ્રાર્થના શીખવવામાં આવતી, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જજો હે પ્રભુ, અંધકારથી પ્રકાશ તરફ લઈ જજો હે પ્રભુ. માં સરસ્વતીની વંદના કરીએ છીએ આપણે સ્કૂલોની અંદર, પાઠશાલાઓની અંદર. અને જેમ જેમ માણસ મોટો થતો જાય છે તો જ્ઞાન આવે છે કે અજ્ઞાન આવે છે, જીવનમાં શું આવે છે? જ્ઞાનની પ્રાપ્તિ કરે છે કે અજ્ઞાનની પ્રાપ્તિ કરે છે? શું કરે છે? અજ્ઞાનતા જ વધતી જાય છે, જ્ઞાન નથી આવતું. કેમ અજ્ઞાનતા કીધી? કારણ કે મનુષ્ય જીવનમાં જે સૌથી મોટી અજ્ઞાનતા હોય તો એ છે અહંકાર, અભિમાન, સૌથી મોટી અજ્ઞાનતા. તો જેમ જેમ માણસ મોટો થાય છે તેમ તેમ એની અહંકાર યા અભિમાનની વૃત્તિ વધતી જાય છે, તો અજ્ઞાન તરફ જઈ રહ્યો છે ને. જ્ઞાન તો માણસની અંદર નિર્માણતા લાવે, નમ્રતા લાવે, વિનય લાવે. આજે વિનય ક્યાં છે? અભિમાન છે. એક નાના બાળકનું પણ અભિમાન પોષવા માટે મા બાપના નાકમાં દમ થઈ જાય છે, એટલો અભિમાન અહંકાર. તો એ મોટો થશે ત્યારે શું થશે? એટલે માણસ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે પરંતુ છતાંય અજ્ઞાનતા તરફ જ વધતો જાય છે. એટલે કહ્યું કે આત્માની બીજી આવશ્યકતા છે જ્ઞાન. ભૌતિક જ્ઞાન તો આપણે દુનિયામાં ખૂબ પ્રાપ્ત કર્યું પરંતુ આધ્યાત્મિક જ્ઞાન નથી પ્રાપ્ત થયું. એટલે માણસના જીવનની અંદર એ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એને ક્યાં ક્યાં ભટકાવે છે. અને જ્યારે એ જ્ઞાન મળે છે તો અંદર એક આનંદનો અનુભવ થાય છે, ખુશીનો અનુભવ થાય છે, કંઈક પ્રાપ્ત થયું. જ્ઞાનને કહેવાય જ છે પ્રકાશ, જ્ઞાનને કહેવાય છે શક્તિ. તો આત્માની અંદર પણ જ્યારે એક જ્ઞાન પ્રાપ્ત થાય છે, આધ્યાત્મિક જ્ઞાન, એ આપણી અંદર એક નવી ઉર્જા, નવી ચેતનાની જાગૃતિ કરે છે. એટલે જ્ઞાન જોઈએ છે. કોઈ કે બહુ સરસ કહ્યું છે કે કોઈ લાઇબ્રેરીમાં જઈને બધા જ્ઞાનના પુસ્તકો રસ્તા પર લઈ આવો અને એની હોલિકા બનાવો અને હોલિકાના રૂપમાં એને સળગાવો, તો જે પ્રકાશ છે વધારે હશે, પરંતુ જે રોશની છે ઓછી છે. એની ગરમી વધારે હશે પરંતુ રોશની ઓછી હશે. આજે મનુષ્ય પણ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જીવનમાં, અહંકારની ગરમી વધી ગઈ, પણ જીવનમાં કે વ્યવહારમાં રોશની નથી, પ્રકાશ નથી, વ્યવહારિક કુશળતા આજે વ્યક્તિના જીવનમાં નથી. અને એટલે જ બીજા અધ્યાયમાં ભગવાનને અર્જુને એ જ કહ્યું કે જ્યાં વ્યવહારિક કુશળતા, કર્મ કુશળતા છે, એ જ્ઞાન છે. આજની યુગની અંદર આપણે જોઈએ તો બાળકોની અંદર પણ એ વ્યવહારિક કુશળતા નથી. કોઈ પણ વખત મા બાપ અગર કે બેટા સમાજના આ કાર્યક્રમમાં જવું જોઈએ, વ્યવહારિકતા આપણે નિભાવવાની છે, તો શું કહેશે? તમે જાઓ, અમારે કોઈ જરૂરત નથી. કહે છે કે નથી કહેતા? અને આ ઇમ્બેલેન્સ જ્યારે જીવનમાં આવે છે ત્યારે વ્યક્તિ ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બનતો જાય છે, કારણ કે એને વ્યવહારિકતા નિભાવતા ન આવડી એટલે એકલો પડી જાય છે. અને લોકો પણ એમ કહે છે કે એને તો ખૂબ અભિમાન છે, બહુ અહંકારી છે, એ ક્યારે સમાજના કોઈ કાર્યક્રમમાં આવતા નથી. કહે છે કે નથી કહેતા? જ્ઞાન ખૂબ જરૂરી છે, એ આપણી અંદર વ્યવહારિક કુશળતા લાવે છે. અને ભૌતિક જ્ઞાન નહીં, આધ્યાત્મિક જ્ઞાન વ્યવહારિક કુશળતા લઈ આવે છે. એની સાથે સાથે ત્રીજું, પ્રેમની જરૂરત છે આજે જીવનની અંદર. હરેકને પ્રેમ જોઈએ છે, એક બાળકને પણ પ્રેમ જોઈએ, તો મોટા બુઝુર્ગ સાથે પણ કોઈ પ્રેમથી વ્યવહાર કરે તો એમને ગમે છે. એમ નહીં કે બુઝુર્ગે આખે જીવન ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો, હવે બુઢાપામાં પ્રેમ નહીં મળે તો ચાલે? ચાલશે? નહીં ચાલે. હર ઇન્સાનને પ્રેમ જોઈએ છે, બાળકને પણ જોઈએ છે તો મોટાઓને પણ જોઈએ છે. પણ આજે આપણે જોઈએ છે વૃદ્ધ આશ્રમો વધતા જાય છે, પ્રેમનો અભાવ થતો જાય છે, પ્રેમ નથી રહ્યો, સ્વાર્થ આવી ગયો છે. પ્રેમની જગ્યા કોણે લઈ લીધી? સ્વાર્થે લઈ લીધી. જેમ જ્ઞાનની જગ્યા અજ્ઞાને લઈ લીધી, અહંકારે લઈ લીધી, પવિત્રતાની જગ્યા અશુદ્ધિએ લઈ લીધી, એ જ રીતે પ્રેમની જગ્યા આજે સ્વાર્થે લઈ લીધી. આજે જેટલા પણ સંબંધો છે બધા સ્વાર્થયુક્ત છે, અને એટલે માણસ જ્યારે કોઈ બહુ પ્રેમથી વાત કરે તો સમજી જાય છે જરૂર કોઈ સ્વાર્થ હશે, જરૂર કોઈ મતલબ હશે, નહીં તો આ આટલો પ્રેમથી વાત નહીં કરે. અરે એક નાના બાળકને પણ આપણે ખૂબ વાલ કરવા માંડીએ એટલે એ પણ કહેશે કે મતલબની વાત કરો, શું કરવાનું છે? કહેશે કે નહીં કહેશે? એને એ સમજાઈ જાય છે કે આટલો બધો પ્રેમ વરસાવવા માંડ્યો, મતલબ જરૂર કોઈ મતલબની વાત હશે. અને એટલે જ્યાં સ્વાર્થ છે તો ત્યાંથી પછી નફરત આવે છે, જાગૃત થાય છે. લોકો પણ કહેતા હોય છે બસ સ્વાર્થની દુનિયા છે આજે, સાચો પ્રેમ ક્યાં છે? કોઈ કવિ એટલે કહ્યું, ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય, ઢાઈ અક્ષર છે પ્રેમનો, પણ જેણે પ્રેમની એ ભાષા શીખી લીધી, પડે સો પંડિત હોય. એ અઢી અક્ષર પ્રેમનો આપણે નથી જીવનમાં શીખી શક્યા, એટલે કઈ સ્વાર્થની મતલબની દુનિયા છે આજે. જ્યાં અશુદ્ધિ હોય, અહંકાર હોય, સ્વાર્થ હોય, ત્યાં જીવનમાં શાંતિ હશે? ચોથો ગુણ જે જોઈએ છે આત્માને, શાંતિ. આજે કોઈ છે અહીંયા કહેવા વાળું કે મને ટેન્શન ચાલશે? બધાને શાંતિ જોઈએ છે. એક નાના બાળકને પણ શાંતિ જોઈએ. મા બાપ અગર ઝઘડા કરતા હોય તો શું કહેશે? બસ હવે શાંતિ કરો ને, ક્યાં સુધી આ ઝઘડો ચાલવાનો છે? શાંતિ કરો. ઘરનું આખું વાતાવરણ અશાંત થઈ જાય છે, ટેન્શનમાં આવી જાય છે. જ્યાં શુદ્ધિ હોય, જ્યાં જ્ઞાન હોય, જ્યાં પ્રેમ હોય, ત્યાં શાંતિ હોય. એટલે આજે બધાને શાંતિ જોઈએ છે. અને જ્યાં ચારે વસ્તુ હોય, ત્યાં જીવનનું સાચું સુખ છે. નહીં તો સુખ સુવિધાના બધા સાધનો છે, પણ સુખ નથી. ડનલપના ગાદલા પર સૂઈને પણ ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળીઓ લેવી પડે છે. એસીમાં બેસ્યા પછી પણ પસીનો નીકળતો હોય છે, કારણ કે સુખ ક્યાં છે? જ્યાં મન શાંત નથી તો સુખ ક્યાંથી અનુભવ કરીએ આપણે? તો પાંચમો ગુણ છે સુખ. હર ઇન્સાનને જોઈએ. બાહ્ય સુખ નહીં, ભૌતિક સુખની વાત નથી ખાલી, પરંતુ આધ્યાત્મિક રીતે મનની સ્થિતિ શાંત હોય તો જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. એટલે તો ઘણા કહેવા વાળા કહેતા હોય સુખો રોટલો ચાલશે, પણ શાંતિ જોઈએ, સુખ જોઈએ. શાંતિ હશે, સુખથી બેઠા હોઈશું તો સુખો રોટલો પણ ચાલશે. ધન દોલત નહીં હોય તો ચાલશે, પ્રેમ હોવો જોઈએ. તો ધન દોલત કરતા પણ આજે લોકોને પ્રેમનો અભાવ મહેસૂસ થાય છે. ખાવાના 56 ભોગ હોય પરંતુ મનની શાંતિ ન હોય, ટેન્શનને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એટલું વધતું હોય તો એ 56 ભોગ નોકરો જ ખાતા હોય. શેઠ તો ખાઈ નથી શકતા. આ હાલત છે, કેવી વિડંબના છે આજે સંસારની. છઠ્ઠો ગુણ જે જોઈએ છે આત્માને, આનંદ. એટલા માટે કહેવાય છે આત્મા સત ચિત્ત આનંદ છે. આત્માનું સત્ય સ્વરૂપ, એની ચૈતન્યતાની અભિવ્યક્તિ આનંદથી થાય છે. પણ આજે આનંદ તો બહુ દૂર, ખુશી પણ નથી. ખુશીનો અનુભવ કરવા માટે પણ લોકોને શહેરોમાં તો લાફિંગ ક્લબ્સ જોઈન કરવા પડે છે, બગીચામાં જઈને હસે છે કારણ વગર. લાફિંગ ક્લબ્સમાં શું થાય છે? બગીચામાં જઈને હસે, અલગ અલગ પ્રકારની હસી કાઢતા હોય છે. કેમ? કારણ કે ઘરમાં હસી નથી શકતા, ખુશ નથી રહી શકતા. આજે ઘરની અંદર ખાલી અગર સ્મિત પણ આવી જાય મોડા પર, તો સૌથી પહેલા તો ઘરવાળા જ પૂછશે, કેમ ભાઈ આજે બહુ ખુશ લાગો છો, શું વાત છે? અને અગર આપણે વાત બતાવવા નહીં માંગતા હોય અને કહી દીધું કે બસ એમ જ, કેમ ખુશ નહીં રહેવાય, તો શું કે ઘરવાળા ઠીક છે, દિમાગ ઠીક છે? કારણ વગર કેવી રીતે હસવું આવે, કે છે કે નહીં? કારણ વગર કેવી રીતે ખુશી આવે જીવનની અંદર? અરે, એક નિર્દોષ બાળક ઘરની અંદર જ્યારે ખિલખિલાઈને હસે છે તો એને તો આપણે નથી પૂછતા કે શું કારણ છે તારું આ ખુશીનું રાગ. પણ હસતા હો બાળકને જ્યારે ઉઠાવી લે માણસ, તો એ પોતાનું ટેન્શન પણ ભૂલી જાય છે. એટલી પાવરફુલ ઉર્જા છે ખુશી આનંદ, કે ટેન્શન વાળો માણસ પોતાનું ટેન્શન ભૂલી જાય છે. એટલે તો કહેવામાં આવે છે, ઘરમાં બાળકો હોય તો આખું ઘર આનંદ આનંદ ફેલાવી દે. એટલે તો એને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે જ સતચિત આનંદ સ્વરૂપ. તો આપણું એ સ્વરૂપ ઓરિજિનલ સ્વરૂપ છે, એ વાસ્તવિકતા છે. પરંતુ આજે માણસને હસવું હોય તો પણ કારણ જોઈએ, મુસ્કરાવવું હોય તો પણ કારણ જોઈએ. અને અગર એક માણસ હસતો ખુશીમાં પોતાના કાર્યક્ષેત્ર પર પણ ચાલી જાય તો એના આસપાસવાળા બધા જે હોય ભાઈબંધો, એ શું કહે, આજે જરૂર ભાઈ બહુ ખુશ છે, આજે જે કામ કરાવવું હોય ને કરાવી લો, થઈ જશે. લોકો એડવાન્ટેજ લેવાનું શરૂ કરે. અને એટલા માટે પણ માણસ એકદમ ટાઈટ થઈને ચાલે, ખુશી એની દેખાવી ન જોઈએ, ખુશી છુપાવીને ચાલે છે. કેટલી અનનેચરલ જીવન આપણે જીવીએ છીએ. આપણી નેચરલ જીવન જે છે એનાથી કેટલા દૂર થઈ ગયા આપણે. એટલા માટે તો ગીત બનાવવામાં આવે છે, બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. કારણ કે બચપનના દિવસો જ છે જ્યાં આપણે ખુશીથી કારણ વગર પણ હસી શકીએ છીએ, ખુશ રહી શકીએ છીએ અને કોઈ પૂછવા વાળું નથી. મોટા થાય અને એક સ્મિત પણ આવી જાય એટલે તરત કોઈ પૂછશે, શું વાત છે, શું વાત છે, ને? અને જ્યાં છ ગુણ છે, પવિત્રતા, જ્ઞાન, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, ત્યાં શક્તિ છે. આજે શક્તિ તો છોડો, આત્મવિશ્વાસ ખતમ થતો જાય છે. માણસની અંદર આત્મશક્તિ રહી નથી, આત્મવિશ્વાસ પણ ખતમ થતો જાય છે. આજે એક બાળકને સ્કૂલમાં એક્ઝામ આવે, વાંચીને જાય પણ ત્યાં જવા પછી બધું ભૂલી જાય છે, આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો, આખું પેપર બ્લેન્ક રાખીને આવી જાય છે. શું થયું? અરે, કઈ યાદ જ નથી આવતું. આત્મવિશ્વાસ ક્ષીણ થતો જાય છે. આત્મશક્તિ રહે જ નથી, વિલ પાવર રહ્યો જ નથી. કારણ કે આ છ ગુણ નથી, આ છ શક્તિ છે. પવિત્રતાની શક્તિ, જ્ઞાનની શક્તિ, પ્રેમની શક્તિ, શાંતિની શક્તિ, આ બધી શક્તિઓ છે. બીજા શબ્દોમાં કહું તો આ સાત ગુણો જે છે એ આત્માની બેટરી છે. આજના યુગમાં બેટરી એકદમ ડિસ્ચાર્જ છે. બેટરી ડિસ્ચાર્જ હોય તો જીવનની ક્વોલિટી કેવી હશે? બેટરી ડિસ્ચાર્જ છે તો જીવનમાં આનંદ હશે, પ્રેમ હશે, શાંતિ હશે, સુખ હશે? હોઈ જ ન શકે. એટલે જીવનની ક્વોલિટી કેવી થઈ ગઈ? એકદમ નકારાત્મક, ગુસ્સો, સ્વાર્થ, ટેન્શન, એની અંદર માણસ જીવી રહ્યો છે. અશુદ્ધિ, અહંકાર, ક્રોધ, નફરત, ઈર્ષ્યા, દ્વેષ, આ ક્વોલિટી થઈ ગઈ છે લાઈફની. કારણ કે જે એની ઓરિજિનલ ક્વોલિટી છે એ બેટરી એકદમ ડિસ્ચાર્જ થઈ ગઈ છે. હવે એ બેટરીને ચાર્જ કરવી હોય તો કેવી રીતે કરવાની? આત્માની બેટરીને ચાર્જ કરવું હોય તો કેવી રીતે કરવાની? જેના માટે અર્જુનને ભગવાને કહ્યું, સ્વધર્મ સુખ આપે છે, પરધર્મ દુઃખનું કારણ છે. સ્વધર્મ એટલે આત્માનો ગુણધર્મ. હર ચીજનો પોતાનો ગુણધર્મ છે. પાણીનો ગુણધર્મ છે શીતલતા, અગ્નિનો ગુણધર્મ છે ગરમી. પાણીને આપણે ગેસ પર રાખીએ, પાણી ઉકળવા માંડે, એકદમ ઉકળતું હોય પાણી અને નજીકમાં જ ક્યાંય આગ લાગી જાય અને આપણી પાસે બીજું કોઈ સાધન નથી એ આગને બુઝાવવા માટે, તો એ ગરમ ઉકળતું પાણી પણ આપણે રેડી દઈએ ને તો પણ આગ બુઝાઈ જાય છે. એમ નથી કહેતા કે ઉકળતું પાણી છે એટલે આગને એકદમ ભડકાવી દેશે. નહીં, પાણી એનો ગુણધર્મ નથી છોડતો. પાણી એનો ગુણધર્મ નથી છોડતો. એ જ રીતે આપણો ગુણધર્મ કયો છે, માણસનો ગુણધર્મ કયો છે, હર આત્માનો ગુણધર્મ કયો છે, તો આ સાત ગુણ એ આત્માનો ગુણધર્મ છે, એ સ્વધર્મ છે. પણ એ સ્વધર્મથી દૂર પરધર્મ, પરધર્મ કોને કહ્યું? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, છલ, કપટ, આળસ, ભય, સ્વાર્થ, એ પરધર્મ છે, એ દુઃખનું કારણ છે. સ્વધર્મ સુખનો આધાર છે, પરધર્મ દુઃખનું કારણ છે. તો આ સાત ગુણ આત્માની બેટરી છે. હવે એને કેવી રીતે ચાર્જ કરીએ આપણે? ચાર્જ તો કરવી પડશે, નહીં તો જીવનની ક્વોલિટી એકદમ ડિપ્રેશનના શિકાર સ્વાભાવિક રીતે બની જશે. આજનો મનુષ્ય જે આજે આપણે જોઈ રહ્યા છે, કેટલા લોકો ડિપ્રેશનના શિકાર બનતા જાય છે. પહેલાના જમાનામાં કોઈ ડોક્ટર સાયકેટ્રિસ્ટ નહોતા બનતા, કે એનો ધંધો જ ન ચાલે, સાયકેટ્રિસ્ટ બનવાનું નહીં. પરંતુ આજે ગલી ગલીમાં સાયકેટ્રિસ્ટ મળે છે આપણને, એટલો બધો એનો ધંધો ચાલે છે. કેમ? કારણ કે ડિપ્રેશનના કિસ્સાઓ વધતા જાય છે. અને ડિપ્રેશન એટલે આત્માની બેટરી એકદમ ડિસ્ચાર્જ થઈ જાય એને કહેવાય ડિપ્રેશન. ડિપ્રેસ થઈ ગયો, ન જીવનમાં ખુશી છે, ન આનંદ છે, ન ઉમંગ છે, ન ઉત્સાહ છે, ન કંઈ કરવાનું મન થાય છે, કોઈ કર્મ કરવાનું મન, એ બતાવે છે કે બેટરી એકદમ ડિસ્ચાર્જ છે. હવે એ બેટરીને ચાર્જ કરવી તો કેવી રીતે કરવી? આજે હું બે ટેકનિક તમને બતાવીશ બેટરી ચાર્જ કરવાની. પહેલી ટેકનિક છે, એક ગાડીની બેટરીને ચાર્જ રાખવી હોય તો શું કરવું પડે? ગાડીને ચલાવતા રહો, જેટલી ગાડી ચાલતી જાય એમ બેટરી ચાર્જ રહેતી જાય. આપણે ગાડીને લાવીને ગેરાજમાં ઊભી રાખીએ, વર્ષ બે વર્ષ સુધી ચલાવો જ નહીં તો બેટરી ડિસ્ચાર્જ. એ જ રીતે આત્માની બેટરીને ચાર્જ રાખવી હોય તો જે સાત ગુણો છે એ સાત ગુણોને ચલાવતા રહો જીવનમાં. જેટલી એ ગુણો ચાલતા રહેશે જીવનની અંદર, વ્યવહારમાં, કર્મમાં, સંબંધમાં, એટલી બેટરી ચાર્જ રહેશે. એટલા માટે તો કહેવાય છે જ્ઞાન વેચવાથી વધે છે. જેટલું આપણે જ્ઞાનને પ્રેક્ટિકલ જીવનની અંદર લોકોની સાથે શેર કરતા રહીશું, જ્ઞાન બાંટને સે બઢતા હૈ, ખુશી બાંટને સે બઢતી હૈ, શાંતિ બાંટને સે બઢતી હૈ. જેટલું આપણે બીજાની સાથે બીજાને આપતા જઈશું, એને ચલાવતા જઈશું, આપણા કર્મમાં વ્યવહારમાં એટલી આત્માની બેટરી ચાર્જ રહેશે. બીજાને આપતા જાઓ, કોઈને સુખ આપો તો તમને પણ સુખ મળશે. કોઈને સાથે પ્રેમથી વ્યવહાર કરો તો તમારા જીવનમાં પણ પ્રેમ આવશે. બહુ સુંદર એક દ્રષ્ટાંત યાદ આવે છે કે ઘરની અંદર જેમ સાસુ વહુના ઝઘડા તો ચાલતા જ હોય, તો એકવાર સાસુ વહુના ખૂબ ઝઘડા થઈ ગયા. વહુ નવી હતી, નવી નવી આવેલી હતી, તો સાસુને એની ઘણી આદતો પસંદ નહીં, એટલે વાત વાતમાંથી ઝઘડા થાય. દીકરાને સંભળાવે તો દીકરા કે મને કંઈ કહેવાનું નહીં, તમે બે જણા અંદર જ પતાવો, મારી સુધી આ વાત નહીં લાવવાની. હવે એકવાર વહુને થયું કે આ સાસુને કોઈ પણ રીતે ખતમ કરો, ન રહે બાંસ ન રહે બાંસુરી, ન બજે બાંસુરી. એટલે એક પંડિત પાસે ગઈ અને પંડિત પાસે જઈને કહે કે મારે મારા સાસુથી છુટકારો જોઈએ છે. તો એવી કોઈ ઝેરની પુડિયા હોય આપો, હું એના ખાવાનામાં રોજ મળાવતી જાઉં, તો ખાઈને પછી ધીરે 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 ઝેર ધીરે ધીરે અસર કરે ને ખતમ થઈ જાય. તો પેલા પંડિતે કહ્યું મારી પાસે એવી પુડિયા તો છે કે રોજ ખાવાનામાં એક એક ચમચી મળાવીને આપવાનું, અને બે ત્રણ મહિના પછી એ ખતમ થઈ જશે, એટલે તારું નામ પણ નહીં આવે. હા, એવી એવી પુડિયા હોય તો આપો, એવી કોઈ દવા હોય તો આપો. તો પંડિતે કીધું પણ એક વસ્તુ ધ્યાન રાખવી પડશે. તો કે શું વાતની ધ્યાન રાખવું પડશે? તો કે એ ત્રણ મહિના સુધી જ્યાં સુધી ધીરે ધીરે એ ઝેર અસર કરે અને મરી જાય ત્યાં સુધી તમારે ખૂબ પ્રેમથી વ્યવહાર કરવાનો, જેથી કરીને તમારું નામ નહીં આવે. નહીં તો બધા કહેશે આ લોકોના રોજના ઝઘડા થતા હતા અને જરૂર કંઈ ખવડાવી દીધું હશે આ વહુએ. તો કે હા, બે ત્રણ મહિના તો હું ખૂબ પ્રેમથી વ્યવહાર કરીશ. એટલે બે ત્રણ મહિના એ ઝેરની જે પુડિયા હતી એમાંથી એક એક ચમચી ખાવાનામાં નાખે અને ખૂબ પ્રેમથી બધી સેવા કરે, ખૂબ પ્રેમથી, ઝઘડા બંધ થઈ ગયા, ખૂબ પ્રેમથી સેવા કરો. હવે જ્યારે વહુએ પ્રેમથી વ્યવહાર કરવાનું શરૂ કર્યું તો સાસુને પણ થયું કે કેટલું પ્રેમથી મારો ધ્યાન રાખે છે, ખ્યાલ રાખે છે. એણે પણ એને દીકરીની જેમ પ્રેમથી એની સાથે ચાલવાનું શરૂ કર્યું, ઝઘડા બંધ થઈ ગયા. હવે બેઉને એકબીજા સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો કે પેલી વહુને થયું અરે મારા સાસુ જતા રહેશે તો મારું શું થશે, એટલો પ્રેમ થઈ ગયો બંનેને. એટલે ફરી પાછી દોડતી પંડિત પાસે ગઈ બે મહિના પછી કે મારા સાસુ બહુ સારા છે, મારે હવે એનાથી દૂર નથી થવું, એ કેટલું મારું કામ સંભાળી લે અને મને બહાર જવા દે, એ જતા રહેશે તો પછી મારું શું થશે, મારે હવે મારવા નથી, હવે કોઈ એવી પૂડી આપો કે નહીં મરે. તો વૈદજી કહે કે ભાઈ એવી પૂડિયા તો નહીં મળે, હવે હવે આ તો કામ કરશે જ નહીં. નહીં બોલે, હાથ જોડીને રડવા માંડી, મારા સાસુ એટલા સારા એટલા સારા, આ મારે એમને ખતમ નથી કરવા કોઈ પણ રીતે, એ કેટલું ધ્યાન રાખે મારું, કેટલું ધ્યાન રાખે, મારે એમની સાથ જોઈએ છે, મારા માં કરતા પણ વધારે છે. ત્યારે પેલા પંડિતે કહ્યું કે તને જે મેં પૂરી આપી તે ચૂરણ જ હતું, બીજું કંઈ નહોતું. પ્રેમ આપો તો પ્રેમ મળે, પણ આપણે શું વિચારીએ? સામેવાળો પ્રેમ આપે, હું જ આપું એવું થોડી ગઈ. અરે તમે આપતા જાઓ, આપતા જાઓ, મળતો જશે. જો આ સંસારની અંદર બધું વસ્તુ આપે છે, પ્રકૃતિના પાંચે તત્વ આપી રહ્યા છે, એટલે સૂર્ય દેવતા, અગ્નિ દેવતા, પાંચે તત્વને આપણે દેવતા કહ્યું. દેવતા માના દેવાવાળા, નિસ્વાર્થ ભાવથી દેવાવાળા. એટલે તો કોઈ કેટલું સરસ ગીત લખ્યું છે, નદી ન ખાય, નદી ન પીએ આપણું જળ, પેડ ન ખાય પોતાનું ફળ. બીજા માટે જ છે. એટલે તો વન દેવતા, નદીને દેવતા કહ્યું, દેવીનું રૂપ આપ્યું, હેને, બધાને દેવતા કહ્યું. કારણ કે દેવાનું જાણે છે, લેવાનું જાણતા જ નથી. પ્રકૃતિના પાંચે તત્વ આપે છે, જીવન આપે છે બીજાને. એટલું જ નહીં પણ માણસની બનાવેલી હર વસ્તુ પણ આપી રહી છે. આજે જે ખુરશી પર તમે બેઠા છો એ આરામ આપી રહી છે. આજે બધી ખુરશીને હટાવી દો ને નીચે બેસવાનું કહો. બધાને ઘૂંટણોના પ્રોબ્લેમ હોય, અડધો કલાક બેઠા પછી એમ થાય આ લેક્ચર ક્યારે પૂરું થશે. ઘૂંટણ દર્દ કરે છે, હે ને? ઘણા લોકો એટલે પ્રવચનોમાં, સત્સંગોમાં જતા જ ન હોય, ત્યાં નીચે બેસવું પડે. ખુરશી તો હોતી નથી, પણ આજે આ ખુરશી તમને આરામ આપી રહી છે, માણસની બનાવેલી છે એ પણ તમને આપી રહી છે. આ માઇક તમને આપી રહ્યો છે, અવાજ પહોંચાડી રહ્યો છે. માઇક વગર શું થતે? એટલો અવાજ તમારા સુધી પહોંચતે. આ લાઇટ આપી રહી છે ઉજવાળું. હર વસ્તુ તો આપી રહી છે, માણસની બનાવેલી. ઘરમાં બેઠા હોય ગરમીના દિવસોમાં પંખો ચાલુ કરો, એસી ચાલુ કરો, ઠંડક આપે છે. છત આપે છે, નહીં તો ઝાકળ કેટલું પડે, બેસાય જ નહીં, ઠરી જવાય એકદમ. તો હર વસ્તુ માણસની બનાવેલી પણ આપે જ છે, લેતી કંઈ નથી. એક માણસ જ છે જે લેતો જાય છે, લેતો જાય છે, લેતો જાય છે, અને દેવાનું ભૂલી ગયો. એટલે આ બધા દેવતા બની ગયા ને આપણે લેવતા બની ગયા. લેવા પાટીદાર છે ને, તો આપણે બધા લેવતા થઈ ગયા ને એ બધા દેવતા થઈ ગયા, હે ને? હવે આજથી લેવા પાટીદાર નહીં, દેવા પાટીદાર બનીને બતાવો. દેવા પાટીદાર, દેવતા બનવાનું છે. દેવાનું કામ શરૂ કરો, બેટરી ચાર્જ શરૂ થઈ જશે. જો તમારી બેટરી કેટલી ચાર્જ થઈ જાય, જીવનની અંદર તમને ક્યારે પણ ના ટેન્શન થશે, ના ડિપ્રેશન આવશે. દેવાનું કામ શરૂ કરો, નિસ્વાર્થ ભાવે, હે ને, દેવાનું કામ શરૂ કરો. એટલે કહું કે એક બાળક દેતો જાય છે, સુખ આપે છે, ખુશી આપે છે, બધાની સાથે પ્રેમથી એ વળગે છે, તો કેટલું ગમે છે. દેવાનું કામ કરે છે ને, એટલે બાળકને પણ મહાત્મા સમાન દેવતા કહેવાય છે, ઈશ્વરનું બીજું સ્વરૂપ કહેવાય છે, કારણ કે દેવાનું કામ કરે છે. તો આજે તમે બધા પણ ઈશ્વરના બીજા સ્વરૂપ બની જાઓ, દેવાનું કામ કરો, તો જો કેટલું સુખ, આનંદ, શક્તિ બધું પ્રાપ્ત થવા લાગશે તમને. એટલી બેટરી ચાર્જ થશે કે તમારા લાઈફમાં ક્યારે પણ તમને ટેન્શન કે ડિપ્રેશન આવી નહીં શકે, એટલી બેટરી ચાર્જ થઈ જાય. સ્વધર્મ સુખ આપે છે, પર ધર્મ દુઃખનું કારણ છે. એટલે સુખી થવું હોય દેવાનું શરૂ કરવું, હે ને? કોઈ ચીજ વસ્તુ આપવાની વાત નથી કહેતી, કોઈ ધન દોલત આપવાની વાત નથી કહેતી. તમે કોઈને સારા શબ્દો કહી શકો છો, ઉમંગ ઉત્સાહના શબ્દો કહી શકો છો, તમે કોઈને શુભ ભાવના આપી શકો છો, દુઆઓ આપી શકો છો, કેટલું બધું આપી શકાય છે, સહયોગ આપી શકાય છે, મદદ આપી શકાય છે. આપી શકાય છે કે નહીં? આપવાનું કામ શરૂ કરો. શુભ ભાવના આપો, કોઈને સારા શબ્દ કહો, ઉમંગ ઉત્સાહની અંદર વધે એવા શબ્દ કહો. કોઈને આપણે તોડી નહીં પાડીએ, બધાની સાથે સારા શબ્દથી આપણે વ્યવહાર કર, જો તમારી લાઈફની આખી ક્વોલિટી બદલાઈ જશે અને બેટરી ચાર્જ થશે. તો પહેલો તરીકો છે બેટરી ચાર્જ કરવાનો, આપવાનું શરૂ કરો. શુભ ભાવના આપો, દુઆઓ આપો, ખુશીના શબ્દો કહો, ઉમંગ ઉત્સાહના શબ્દ કહો, સન્માન આપો, કોઈને સહયોગ આપો, મદદ કરો. અત્યારે અમારી એક સ્કૂલમાં પ્રોગ્રામ હતો, ગુજરાતમાં જ અમદાવાદમાં એક સ્કૂલમાં પ્રોગ્રામ હતો, તો નાના નાના બાળકો હતા. તો બાળકોને અમે કહું કે તમને છે ને તો એક્સ્ટ્રા માર્ક્સ મળશે ને મહિનાના અંતમાં પ્રાઇઝ મળશે, પણ તમારે ઘરે જઈને તમારું બસ્તો ફેંકી દીધો ને જોડા કાઢીને ફેંકી દીધા ને કપડાં કાઢીને ફેંકી, એવું નહીં કરવાનું. તમે તમારું કામ પોતે કરો અને ઘરમાં જે બુઝુર્ગ છે એને પાણી પીવડાવો, કંઈ ને કંઈ મદદ કરો. તો તમે લિસ્ટ બનાવજો જે જે મદદ કરી એની. આમ ભાઈ ટેબલ લૂછી નાખ્યું કે ઘરની અંદર કંઈ કચરો પડ્યો હોય તો લઈને ડસ્ટબિનમાં નાખી દીધો. જેટલું તમે કરશો, જે દિવસે તમારા વધારે હશે એ નોટ થશે, અને મહિનાના આખરીમાં જેનું વધારે લિસ્ટ હશે લાંબુ એને ઇનામ મળશે. તો એક બાળક ઘરે ગયું એની દાદીને કે દાદી પાણી પીશો, તો કે હા જરૂર પીશ. દાદીને તો ગમ્યું, પહેલી વાર તો પોત્ર પૂછે છે પાણી પીશો, એટલે પાણી લાવીને આવ્યું. પછી 15 મિનિટ પછી પાછો પાણી લાવીને આપ્યું, દાદી લો પાણી લો. અરે અત્યારે તો પીધું તો નહીં ફરી પાછા પીવો, એ પેલો નોટ કરે. 15 મિનિટ થાય, હર 15 મિનિટમાં પાણી લઈને જાય બધાના માટે. એના દાદી કે આને શું શીખવાડ્યું ખબર નહીં, દર 15 મિનિટે પાણી લઈને આવે છે. પહેલા તો આપણે એને આપવું પડતું હતું ને હવે એ પાણી લઈને જ આવ્યા કે પાણી જ પીવડાવ્યા રાખે. અરે ભાઈ બીજું કંઈ તો પીવડાવ યા બીજું કંઈ ખવડાવ તું. તો કે નહીં મારે લખવાનું છે, મેં તમને આજે કેટલી વાર પાણી આપ્યું. હે ને, એ બાળક શીખી ગયું. આપણે મોટાઓ ક્યારે શીખીશું? આ સન્માન આપો, કોઈને સહયોગ આપો, કોઈને શુભ ભાવના આપો, ઘણું બધું આપી શકાય છે. ખાલી ચીજ વસ્તુ કે પૈસા જ આપવાની વાત નથી, સારી ભાવનાઓ પણ આપણે કોઈને માટે એ કરી શકીએ છે. સ્વાર્થની ભાવના ન રાખીએ. જો તમને કેટલો આનંદ, કેટલું અંદર સુકૂન મળશે, સુખ મળશે, એનો અનુભવ કરો. સુખથી બેટરી ચાર્જ થવા, રાત્રે ઊંઘ એટલી સરસ આવશે તમને કર્યા પછી. તો બેટરી ચાર્જ કરવાનો પહેલી વિધિ છે દેવતા બની જાઓ. લેવતા નહીં બનતા, સાંભળે, દેવતા બનો. અચ્છા, જે કે અહીંયાથી અમે આ પાઠ તો જરૂર ભણીને જઈશું દેવતા બનવાનો, અને દેવતા બનીશું. જરા હાથ તો ઉભા કરો દેવતા બનવા વાળા. અરે વાહ, લેવા પાટીદારમાં આટલા દેવતાઓ પ્રગટ થઈ જાય તો આખા સમાજનો ઉદ્ધાર થાય કે ન થાય? થઈ જાય. વાહ, મુબારક હો દેવતા બનવાની તમને બધાને, અને ખૂબ સારા દેવતા બનો અને બેટરી ખૂબ ચાર્જ રાખો તમારી, હે ને. બીજાને પણ પ્રેરણા આપો બેટરી ચાર્જ કરવાની. બીજી વિધિ છે કે આ સર્વશક્તિઓનો સ્ત્રોત પરમાત્મા છે. એ સર્વશક્તિઓનો સ્ત્રોત સાથે કનેક્શન જોડો તો બેટરી ચાર્જ થતી જાય. જેમ આજે દુનિયાની અંદર લોકોને કહેવામાં આવે છે કે ભાઈ સૂર્યના કિરણો લો તો વિટામિન ડી મળે, એ જ રીતે પરમાત્મા જે જ્ઞાન સૂર્ય છે, એ જ્ઞાન સૂર્ય સાથે પણ આપણે જ્યારે આપણો બુદ્ધિનો યોગ જોડીએ છે, મનને જોડીએ છે, તો એ સ્ત્રોત પાસેથી પણ આપણને શક્તિના કિરણો મળે છે. શાંતિ, આનંદ, પ્રેમ એ બધી શક્તિઓના સ્ત્રોત પરમાત્મા છે. તો એ પરમાત્મા સાથે યોગ લગાડવાથી આપણી બેટરી ચાર્જ થાય છે. તો કરીએ થોડી વાર ચાર્જ, ચાર્જ કરીએ. તો સર્વશક્તિમાન પરમાત્મા સ્ત્રોત છે, એ સ્ત્રોત સાથે આપણે પોતાને મનને જોડીએ, મનનો તાર જોડીએ, બુદ્ધિને જોડીએ, અને એ પરમાત્મા શક્તિના કિરણોને પણ પોતાની અંદર સમાવતા જઈએ. અને જો બેટરી ચાર્જ થઈ જાય છે તો થોડી ક્ષણો માટે આપણે આપણા મન અને બુદ્ધિને બહારની બધી વાતોથી સમેટી લઈએ, પોતાને આત્મ સ્વરૂપમાં સ્થિત કરીએ કે આ શરીરની અંદર હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું, આ શરીર મારું વસ્ત્ર છે, હું આત્મા ભૃકુટીની મધ્યમાં એક ચમકતા સિતારાની જેમ છું, પ્રકાશ પુંજ છું, જ્યોતિ સ્વરૂપ છું, અંતરના ચક્ષુથી શરીરના વસ્ત્ર ની અંદર ભૃકુટીની મધ્યમાં સ્વયંને જોઈએ, કેટલું દિવ્ય સ્વરૂપ છે મારું, હું આત્મા મારા સ્વધર્મમાં સ્થિત છું, મારો સ્વધર્મ શાંતિ છે, મારા મનની ગતિ શાંત થતી જાય છે, હું આત્મા શાંત સ્વરૂપ છું, મારી વાસ્તવિકતા પવિત્રતા છે, હું પવિત્ર સ્વરૂપ છું, એકદમ શુદ્ધ નિર્મલ પવિત્ર આત્મા. હું જ્ઞાન સ્વરૂપ છું, પરમાત્મ જ્ઞાનથી મારામાં વ્યવહારિક કુશળતા આવે છે, હું આત્મા પ્રેમ સ્વરૂપ છું, પ્રેમની નિર્મલ ગંગા પરિવારની અંદર સમાજની અંદર પ્રવાહિત કરું છું. હું આત્મા શાંત સ્વરૂપ છું, શાંતિ સ્વધર્મમાં સ્થિત છું. આ શાંતિમાં કેટલું સુખ સમાયેલું છે. શાંતિમાં પરમ આનંદ છે. આ શાંતિમાં શક્તિ છે. હું આત્મા સ્વધર્મમાં સ્થિત થઈ એ ઉર્જાને ચારો ઓર પ્રવાહિત કરી રહી છું. ધીરે ધીરે મન અને બુદ્ધિને ઈશ્વરના સાનિધ્યમાં લઈ જાઉં છું. જેમ હું આત્મા પ્રકાશપુંજ છું, એમ મારા પિતા પરમાત્મા પણ અનંત પ્રકાશમાન દિવ્ય તેજોમય સ્વરૂપ છે. પરમાત્મા સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન પરમાત્માની સર્વશક્તિઓની કિરણ સ્વયંની અંદર સમાવી રહી છું. કેટલું દિવ્ય અને સુંદર સ્વરૂપ છે. ધીરે ધીરે મન અને બુદ્ધિને આત્માની બેટરીને ચાર્જ કરી રહી અને ધીરે ધીરે મન અને બુદ્ધિને સંસારની અંદર એ સંકલ્પ સાથે કે આ સાતે ગુણોની ઉર્જા બધાની સાથે મળીને કાર્ય કરવાનું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ઓમ શાંતિ. આપ સૌ લેવા પાટીદારમાંથી અમારા આદરણીય દીદીજીએ સૌને કેટલી સુંદર સ્વના જગતમાંથી સ્વધર્મ સુધીની યાત્રા કરાવી, સાત ગુણોની અખૂટ એવી ખાન તે આપી, સ્વધામનું દર્શન તે કરાયું, પોતાને ચાર્જ કરીને પાટીદારોને સ્વસ્થિતિનો પાટલો, પ્રભુ પિતાના ઘરે મળે ઓટલો, અને જ્ઞાનનો મીઠો છે આત્માનો રોટલો, અને લગાવી પ્રભુની સાથે એ દિવ્ય તાર. આપ સૌને બનાવ્યા મારા દીદી એ દેવતા, એટલે યાદ રાખજો લેવાદારો, આજ બનીને જાઓ છો તમે દેવતા. તો આ દેવતા બનવાની ખાને તમે પહોંચ્યા છો. સુંદર મજાનો આસ્તુ અવસર દીદી તમને જે દર્શન જે યાત્રા કરાવી, એવા આદરણીય ઉષા દીદીજીનું ખૂબ કરકધ્વનિથી આપણે અભિવાદન અને આભાર પ્રગટ કરીએ.